તારીખ 22/1/1990 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું હૈદરાબાદમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 9.
પૂર્ણતાને લક્ષે જ વાસ્તવિક શરૂઆત થાય છે. એટલે કે મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થ પ્રકારે આગળ વધાય છે, નહીં તો ગમે તે સાધનથી શરૂઆત કરનારનો ધ્યેય અન્યથા હોવાથી સંયોગની અનુકૂળતાની પ્રાપ્તિનું લક્ષ થઈ જાય છે અથવા પ્રશસ્ત રાગનું લક્ષ થઈ જાય છે અથવા અલ્પ વિકાસવાળી દશાનું લક્ષ રહે છે, જે દર્શનમોહ વધવાનું કારણ બને છે. દર્શનમોહનો વિષય લીધો છે. મુમુક્ષુની ભૂમિકામાં પ્રારંભ ક્યાંથી કરવો અથવા પ્રારંભ શરૂઆત કેવી રીતે કરવી, આ એક સિદ્ધાંતિક પરિસ્થિતિ છે કે આ માર્ગમાં જેને પ્રવેશ કરવો હોય એને પ્રથમ જ પૂર્ણ શુદ્ધતાનું ધ્યેય બાંધવું આવશ્યક છે. અલ્પશુદ્ધતા એ ધ્યેયનો વિષય ન હોઈ શકે, અથવા અમુક દોષ જાય તો ઠીક, અમુક રહે તો ઠીક. અભિપ્રાય પૂર્ણ નિર્દોષતાનો અને ધ્યેય પણ પૂર્ણ નિર્દોષતાનો હોવું જરૂરી છે. આ માર્ગે જવું છે તો જઈને છેવટે ક્યાં પહોંચવું છે એ વાત પહેલાં નિશ્ચિત થવી જરૂરી છે, પ્રારંભમાં જ નિશ્ચિત થવી જરૂરી છે. કેમ કે પ્રારંભ કહો કે પાયો કયો, જેમ મકાનનો પાયો, મકાનનો કેટલા માળ બનાવવા છે એ નક્કી કરવા ઉપર પાયો તૈયાર કરવો પડે છે. એક માળના મકાનનો ને 50 માળના મકાનનો એક સરખો પાયો હોતો નથી. તો આ એક પાયાની વાત છે. જેનો પાયો આ પ્રકારનો છે તેને જ આ સમ્યક માર્ગનો પત્તો લાગશે. જેનો પાયો આ પ્રકારનો નથી એને પત્તો નહીં લાગે. હા, અથવા આવું ધ્યેય બાંધ્યા વિના ગમે તેમ શરૂઆત કરી દઈએ કે આપણે તો ધર્મ કરવો છે, માટે ધર્મમાં જે કાંઈ થતું હોય એ બધું કરવું આપણે, આવું કાંઈ ધ્યેય વ્યયમાં આપણે સમજીએ નહીં. આપણે તો ધર્મ કરવો છે અને ધર્મ કરવો છે તો ધર્મમાં જે બધા કરતા હોય આપણે કરવું, બધું આપણે કાંઈ ન કરવું એ ક્યાં વાત છે. તો એમાં શરૂઆત પણ થતી નથી કોઈ પણ પ્રકારે, બીજા કોઈ પણ પ્રકારે શરૂઆત થતી નથી. આ એક સિદ્ધાંતિક વાત છે આ વિષયની. વાસ્તવિક શરૂઆત એટલે ખરેખર શરૂઆત, અને નહીતર કલ્પના કરેલી માનેલી શરૂઆત. કોઈ એમ કે અમારે તો હજી શરૂઆત છે ને, સાવ પ્રારંભની વાત છે ને, એટલે અમે આમ ચાલીએ, અમે આમ કરીએ, અમે શરૂઆતમાં આમ કરીએ, અમે શરૂઆતમાં આમ કરીએ, એ બધી શરૂઆત સંબંધીની કલ્પના છે અથવા શરૂઆત સંબંધીની ભૂલ છે. શરૂઆત જ નથી. બીજી રીતે વિચારીએ તો એવું થયા વિના અનંતકાળથી આ જીવે શરૂઆત પણ ક્યાંય કરી નથી, શરૂઆત જ થઈ નથી. જો આવું ધ્યેય બાંધ્યું નથી તો શરૂઆત થઈ નથી, ને આવું ધ્યેય બાંધ્યું છે તો માર્ગે ચડે જ ન ચડે એ પ્રશ્ન રહેતો નથી. તો પણ શરૂઆત નથી થઈ એમ કે છે. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે, આ સિદ્ધાંતિક વાત છે. એ પહેલાં ગમે તે કરે તો એણે શરૂઆત નથી કરી, એણે ગમે તે માન્યું હોય. પછી પોતે તો મુનિ દીક્ષા લઈને એમ પણ માને કે હું તો મુનિ થઈ ગયો છું, અને છઠ્ઠે સાતમે ગુણસ્થાને પહોંચી ગયો છું, પણ અહીં તો શરૂઆત નથી થઈ એમ કે છે. ગમે તે ક્રિયા કરી હોય એને શરૂઆત નથી થઈ, મનની વચનની કાયાની કોઈ પણ ક્રિયા કરી હોય શરૂઆત નથી થઈ એ વાત નક્કી છે. પણ આ ધ્યેય ન બાંધ્યો હોય તો શરૂઆત નથી કરી. અહીં તો સંકેત માટેની શરૂઆત લેવી છે, એકદમ પ્રારંભની વાત લેવી છે. સમ્યક દર્શન નથી થયું એ તો માર્ગની શરૂઆત નથી થઈ. સમ્યક દર્શન તો માર્ગની શરૂઆતનું પહેલું પગથિયું છે, પણ જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે અહીંયા આવીને શું કોઈ પૂછશે આપણને કે ગુરુદેવે સમ્યક દર્શન પામવા માટે ઉપદેશ આપ્યો, હવે અમારે શરૂઆત કેવી રીતે કરવી? આમ નહીં પૂછે. કોઈ નવા મુમુક્ષુ આવશે તો એ શું પૂછશે કે જો સમ્યક દર્શનથી આત્માનો મોક્ષ થતો હોય તો એ સમ્યક દર્શન પામવા માટે અમારે શરૂઆત શું કરવી? એમ જ પૂછશે ને. આ એ વાત છે કે કોઈ પણ જીવે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા માટે અને પ્રવેશ કરીને મોક્ષ માર્ગની પૂર્ણતા એ રૂપ જે મોક્ષ છે એ પ્રાપ્ત કરવા માટે શરૂઆત ક્યાંથી કરવી એનો આ સીધો ઉત્તર છે. આ પ્રશ્નનો સીધો ઉત્તર છે કે એણે પ્રથમમાં પ્રથમ પરિપૂર્ણ શુદ્ધ થવું છે એવું ધ્યેય બાંધવો. જો એવું જીવ ધ્યેય બાંધશે તો એને એ દિશાની શરૂઆત વાસ્તવિકપણે ચાલુ થશે, નહીંતર શરૂઆત નહીં થાય. વિચારવા જેવી વાત એટલી છે કે આપણે એવું ધ્યેય બાંધ્યું છે કે નહીં, કેમને માલી હશે એવું ભાંગડે આપણે શું કે કાઠિયાવાડમાં રસ્તે ન હાલે આડો અવળો હાલે પહોંચવા માટે કે આપણે આમે દેખાય છે ને આપણે સીધા સીધા હાલો ને રસ્તો તો વળી કું કામ આમ થઈને આમ જાય ને આમ વળાંક લે ને આમ વળાંક લે ને એવું લાંબુ લાંબુ હાલવું એના કરતાં પાધરું ચાલીએ એને ઉભાંગડે કહે છે. વાસ્તવિક શરૂઆત વિના બધી ચાલ બધા પ્રકારના પ્રયત્ન એ બધું ઉભાંગડે છે એમ કહેવું છે. શરૂઆત નથી એમાં ક્યાંય, એટલે આ વિચારવા જેવું છે. ઠીક, આ મુદ્દો બરાબર આવ્યો છે. અને શરૂઆત અત્યાર સુધી થઈ નથી ત્યારે જ આ પરિસ્થિતિ છે. કંઈક આપણે કાંઈ નથી કર્યું ભૂતકાળમાં એવું કંઈ થોડું છે, અને અત્યારે પણ કર્યું છે તો આ કર્યું છે કે નહીં શરૂઆતમાં, બસ આટલું મેળવી લેવાનું. સંકેત તો પછી વચમાં આવે છે. જો આ પ્રકારે શરૂઆત કરવામાં આવે તો સંકેત આવે, મુનિ દશા આવે અને કેવળ જ્ઞાન સુધીની દશા આવે. પણ ભૂલે નહીં જીવ ક્યારે, ભૂલવાના હજાર ઠેકાણા છે. રસ્તો એક જ છે, ત્રણે કાળે પરમાર્થનો માર્ગ એક જ છે, ભૂલવાના હજાર ઠેકાણા છે. એમાં કોઈ ઠેકાણે ન ભૂલે એવી કોઈ વ્યવસ્થા ખરી આ પ્રશ્ન છે. જો ભૂલવાના અનેક ઠેકાણા હોય તો કોઈ ઠેકાણે ન ભૂલ પડે એવી કોઈ વ્યવસ્થા છે ખરી આ માર્ગમાં કે આ છે? તો કે શરૂઆતથી જ અમારે એ વ્યવસ્થામાં જોડાવવું છે. શરૂઆતથી જ એ વ્યવસ્થામાં આપણે જોડાવું, આડેવડી વાત ન કરવી. એના માટે આ સૂત્ર છે, સ્વાધ્યાય મંદિરમાં બહુ મોટા અક્ષરે લખેલી આ વાત છે. આ ગુરુદેવશ્રીએ મુમુક્ષુ સમાજને બહુ મોટી દેન છે. આ વાતની એક બહુ મોટી દેન છે કોઈ પણ મુમુક્ષુ માટેની, કે પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. નહીંતર શરૂઆત જ નથી ને, તો ગમે તે કર્યું હોય તો બધું નકામું છે. શરૂઆતમાં ગણતા નથી, પછી આગળમાં તો ગણવાનો પ્રશ્ન જ નથી એને કોઈ. જ્યારે એને એકડો નથી ગણતા તો પછી બીજો કોઈ હાથ ચડાવવાનો તો પ્રશ્ન જ નથી રહેતો, કે બીજી કોઈ આગળની વાત ઊભી થઈ છે એ વાત જ નથી રહેતી. આ વાત ઉપર જરા વધારે વિચાર કરવા જેવો વિષય છે. ન કર્યો હોય અને નહીંતર પોતાને મેળવી લેવાની જરૂર છે, પોતાના પરિણામને, પોતાની અત્યાર સુધીની પરિસ્થિતિને, કે પોતે પૂર્ણતાનું ધ્યેય બાંધ્યું છે કે પૂર્ણ શુદ્ધ થવું છે એ જ મારું ધ્યેય છે, અને એ જ ધ્યેયે મારે આગળ ચાલવું છે, એ ધ્યેયને લક્ષ્યમાં રાખીને આગળ ચાલવું છે. એ ધ્યેયને વિસ્મૃત કરે તો એણે એ ધ્યેય બાંધ્યું નથી. ધ્યેય અને લક્ષ એવું છે કે જેનું ધ્યાન અને લક્ષ ન છૂટે એનું નામ ધ્યેય. એક દ્રષ્ટાંત લઈએ છીએ વેપારીનો, વેપારીનું દ્રષ્ટાંત તરત સમજવામાં આવે કે વેપારીએ વેપાર દુકાન માંડી છે પૈસા કમાવા માટે આર્થિક પ્રયોજનથી, બરાબર છે. હવે એમાં કોઈ સારું ગ્રાહક આવે, અથવા એજન્સી બિઝનેસ હોય તો એનો પ્રિન્સિપાલ આવે જે એને માલ સપ્લાય કરીને કમિશન ભરપૂર પેટ ભરીને આપતો હોય. ચિક્કાર તમે કમાવા માંથી, મારે તો માલનો નિકાલ થાય છે તમારે મારફત, તમે કમાવો એને કોઈ વાંધો નથી, ભલે ને 10 પેઢીનું તમે કમાઈ લેવામાં. તો એ આવે ત્યારે ખર્ચો કરે કે ન કરે? સારામાં સારી એની આગતા સ્વાગતા કરે. તો બહુ મોટા માણસ હોય ટાટા બિરલા જેવા, એ પોતે જ આવવાના હોય, તો એના સેક્રેટરીને પૂછી લઈએ સાહેબને શું ફાવે છે અને સાહેબને શું નથી ફાવતું, એમની પ્રકૃતિને શું અનુકૂળ છે, એમની કાંઈ ટેવ હોય, એમની કાંઈ જરૂરિયાતો હોય, એમની કોઈ ખાસિયત હોય, એમને શું શું અનુકૂળ પડે છે, શું શું પ્રતિકૂળ પડે છે, શું કેટલી કાળજી લઈએ, કેટલી કાળજી લઈએ એની. હે આવે એના એના રિસીવમેન્ટથી જાય ત્યાં સુધી ઠેઠ સુધીની પૂરેપૂરી એની કાળજી લઈએ કે ન લઈએ? તો એ તો એક સાંસારિક પ્રયોજન છે. શું એ તો એક કેટલું છે? સાંસારિક પ્રયોજન છે. પણ અનંત કાળનું સુખ મળે એનો દાતાર કોઈ શ્રી ગુરુ હોય, એમાં અનંત કાળનું સુખ અને અનંત કાળના દુઃખનો અભાવ, શું કહેવું છે કે એ વખતે ખર્ચો કરે છે ત્યારે તો પૈસા ઓછા કરે છે. શું કરે છે? પોતાના પરિવાર માટે એટલો ખર્ચો ન કરે, આવા ખાસ મહેમાન માટે જે ખર્ચો કરે એટલો ખર્ચો પોતાના પ્રિયજન માટે પણ ન કરે. શું એટલી એક દિવસમાં, બે દિવસમાં, પાંચ દિવસમાં એટલી સગવડતાનો ઢગલો કરી દે? તો એ પોતાના ઘરમાં નુકસાન નથી કરતો? એવો ખર્ચ કરે, સામાન્ય રીતે એવો ખર્ચ પોતાના પરિવાર માટે કરો તો કે ભાઈ આ તો આપણા ગજા કરતા વધારે આપણે ખર્ચ કરીએ છીએ, આપણી એવી સ્થિતિ નથી. પણ આવા મહેમાન માટે તો ગજા બહારનો ખર્ચ કરે કે ન કરે, પોતાની સ્થિતિ કરતાં સારી રીતે એને રાખે કે ન રાખે, પોતાના પરિવારને રાખે એના કરતાં સારી રીતે એને રાખે. તો એવો જે ખર્ચ કરે છે એ ખર્ચ ખોટો કરે છે કે સાચો કરે છે, આ પ્રશ્ન છે વેપારીને. ખર્ચો કરે છે એ તો ચોખ્ખી જ આવક છે કે આવક છે, શેને માટે જ આવક છે? આવક માટે જ આવક છે. આ તો સમજાયેલી વાત છે. એમ જેને આવકનું ધ્યેય છે એ ગમે તે કરે તો આવક માટે જ કરે છે, એમાં કોઈ ડાપણ કરે બીજો સબ્જેક્ટ ભાઈ પણ આવું તો કાંઈ હોય હવે તમે ન સમજો શું કે એ તમને નહીં સમજાય, બચ્છાના મને એક કોર બેસી જાઓ તમે શું કહેશે, તમારું કામ નથી એમાં, તમે ન સમજો એ વાત. એટલે પણ આવો ખર્ચ કરે કંઈ પણ તમને ન ખબર પડે, કહી દીધું ને કે તમને ન ખબર પડે. કહેવાનો મતલબ શું છે કે જે કરે છે એ ભલે દેખત રીતે ખોટું કરે છે એમ લાગે તો પણ એ ખોટું નથી કરતો, એ વધારે ડાયો છે ને વધારે સાચું કરે છે. હમણાં અમારે શ્રીમદજીના પત્રોનો સ્વાધ્યાય ચાલે છે ભાવનગરના સ્વાધ્યાયમાં, તેમણે એક પત્રમાં એવી વાત કરી છે કે આ બધું છોડીને ત્યાગ કરવો હોય તો અમારા માટે કોઈ સહેલી વાત નથી, છતાં અત્યારે ત્યાગ કરતા નથી, જે ઉપાધિમાં બેઠા છીએ એ ઉપાધિ મંજૂર રાખી છે, સમાધિ ભાવે, સાથે સાથે લખે છે કે સમાધિ ભાવે છે. મેં અમે એના ઉપર થોડો વિચાર કર્યો સ્વાધ્યાય કરતા કરતા કે આવું કેમ, આ તો દેખત ખોટું લાગે છે, ઓલો ખર્ચો કરે છે એના જેવું, જો પોતે ત્યાગ કરી શકે છે તો પછી આ બધી ઉપાધિમાં રહેવું શું કરવા જોઈએ? પણ એ બધી ઉપાધિમાં રહેવામાં પણ એમને આત્મશુદ્ધિનું જ પ્રયોજન છે. ત્યાગ કરે તો આત્મશુદ્ધિનું પ્રયોજન છે અને ત્યાગ ન કરે તો આત્મશુદ્ધિનું જ પ્રયોજન છે. એ વાત જે દિવસે સમજાય તે દી જ્ઞાનીની દશા સમજાય, નહીંતર જ્ઞાનીની દશા ન સમજાય. નહીંતર ત્યાગીને મોટા માને અને ગ્રહસ્થને નાના માને, આ પરિસ્થિતિ ઊભી થાય. એમના જીવન ઉપર એક દ્રષ્ટિપાત કરીએ તો 24મા વર્ષે એમને સમ્યક દર્શન થયું અને 34મા વર્ષે એમણે દેહ ત્યાગ કર્યો, મનુષ્ય આયુ પૂરું કર્યું. 10 વર્ષનો જ્ઞાન દશાનો ગાળો છે. 10 વર્ષમાં કેટલું કામ થાય આવા કાળમાં, આ પંચમ કાળમાં ગ્રહસ્થ દશામાં રહીને એટલું કામ થાય કે એક જ ભાવ બાકી રહીએ એટલું. 10 વર્ષમાં એટલું કામ કર્યું, ગ્રહસ્થમાં રહીને જે શુદ્ધિ થઈ એ શુદ્ધિ એટલી થઈ કે એક ભાવથી વધારે નથી એમને નિર્માણ. તો એ કેવી રીતે કર્યું? આ વસ્તુ જો સમજાય તો આનું મહત્વ આવે, નહીંતર એ લોકોત્તર વિવેકનું મહત્વ ના આવે. જે મોલાને કહે ને કે ભાઈ ખર્ચ કરે છે તને નહીં સમજાય એના જેવી આ વાત. ત્યાગની દશામાં વિભાવથી દૂર રહેવું ભલે કઠિન હશે, પુરુષાર્થ માગતો હશે અને એમાં પુરુષાર્થ હશે, પણ અત્યાગ દશામાં વિભાવથી દૂર રહેવું એ વધારે પુરુષાર્થનો વિષય છે. અને જો વધારે પુરુષાર્થ હોય તો એ વધારે શુદ્ધિ કરે એવો વિષય છે, અને જો વધારે શુદ્ધિ થતી હોય તો એનો મોક્ષ પણ વધારે નજીક હોય, એ આપોઆપ સમજાય એવી વાત છે. 10 વર્ષમાં એટલું કામ કર્યું છે. કેમ કે ત્યાગ દશામાં તો પંચેન્દ્રિયના વિષયો સમીપ નથી, એટલે જેનું નિમિત્ત નથી તો અહીંયા નૈમિતિક પરિણામ પણ સહેજે નથી હોતા. શું? પણ જ્યારે પંચેન્દ્રિયના વિષયો સમીપ છે ત્યારે પુરુષાર્થમાં રહીને એની સાથે ન જોડાવું અને ભિન્ન રહેવું, એમાં કોઈ અસાધારણ પુરુષાર્થ હોય તો કામ થાય. હે, એને તો પોતાને અંદર પ્રવેશ જ નથી. જે અજ્ઞાન દશામાં પર પ્રવેશ ભાવ છે કે જે સ્વસંવેદનને રોકે છે એ પર પ્રવેશ ભાવ ખલાસ કર્યો છે એટલે એ સ્વસંવેદનમાં આવે છે. લખે છે માક્ષર સુદ છઠથી એવી દશા ચાલી છે, હજી તો 9-10 મહિના થયા છે. બહુ પોતાની દશા વિશે બહુ ખુલ્લું લખે છે. નવી પ્રતમાં કઈ પાના ફરી જાય છે, પાના એને એ રહે છે. ચિત્તને વિશે જેવું આ ઉપાધિ યોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણું વર્તે છે. તેવું મુક્તપણું જ્યારથી આ ઉપાધિ યોગ આરાધીએ છીએ તેવું મુક્તપણું અન ઉપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું. નિવૃત્તિમાં મુક્તપણું નહોતું વર્તતું, એથી વધારે મુક્તપણું આ ઉપાધિ યોગ આરાધીએ છે ત્યારે વર્તે છે. આ એમની અંતરંગ દશા નો પ્રકાશ પાડે છે પોતે. ફરીને ચિત્તને વિશે જેવું આ ઉપાધિ યોગ આરાધીએ છીએ ત્યારથી મુક્તપણું વર્તે છે. મૂળ તો શું છે, વાક્ય રચના એવી છે, ચિત્તને વિશે જેવું મુક્તપણું વર્તે છે ક્યારથી, કે આ ઉપાધિ યોગ આરાધીએ છીએ ત્યારથી, તેવું મુક્તપણું અનુપાધિ પ્રસંગમાં પણ વર્તતું નહોતું. એવી નિશ્ચળ દશા માક્ષર સુદ છઠથી એક ધારાએ વર્તી આવે છે. 25મું વર્ષ છે, શ્રાવણ વદમાં આ લખે છે. માક્ષર અને શ્રાવણ પ્રવૃત્તિ ત્યારથી વધી છે. માક્ષર મહિના પહેલાં એ નિવૃત્તિ પ્રસંગમાં હશે, પછી મુંબઈ આવ્યા છે વેપાર આદિના પ્રસંગથી, અને મુંબઈ છોડી શકતા નથી કામકાજની હિસાબે. પણ આ બાજુ સંયોગના કાર્યોનો પ્રસંગ જરા વધારે તીવ્ર થાય છે, એટલે કામનું દબાણ વધે છે વેપારનું, બીજી બાજુ પુરુષાર્થ વધે છે, એ એમનું કહેવું છે. તો એવી નિશ્ચળ દશા માસ્ટર સુરક્ષણથી એક ધારાએ વર્તી આવે છે. હવે આપણે સરખામણી કરીએ પૂજી માતાજીના એક વચનામૃતને, કે બજારમાં માતાની સાથે નીકળેલો બાળક જો ગળદી વધી જાય તો જોરથી છેડો પકડે છે, કે રખે ક્યાંક કોકની આરે ભટકાઈને છૂટો પડી જઈશ તો હું ભૂલો પડી જઈશ, મારી માથી છૂટો પડી જઈશ. તો એટલું જોર એ જ્યારે ગળદી નહોતી ત્યારે નહોતો કરતો, ત્યારે તો એને કેમ કે એને ત્યારે ભૂલો પડવાની બીક નહોતી. મેદાન મોકળું હતું ત્યારે તો હાથ છૂટો મૂકી દો તો એને વાંધો નહોતો, છેડો પકડેલો મૂકી દે ને તો એને ખબર છે કે બાજુમાં મારી માં ચાલે છે. પણ જો ટ્રાફિક વધી ગયો તો છેડો પકડે નહીં, મજબૂત પકડી રાખે છે કે કોકનો ધક્કો વાગે તો છૂટે નહીં અને હેલું ન જાય. આ સ્થિતિ એમની આવી છે, પુરુષાર્થ વિધો છે. તો એ પોતે માક્ષર સુદ છઠ એટલે આ લગભગ પોણો માક્ષર મહિનો, ત્યારથી માંડીને પૂરમાં બે મહિના શિયાળાના, પોણા ત્રણ મહિના ચાર મહિના ઉનાળાના, અને શ્રાવણ નવત ચાલે છે બીજા ત્રણ મહિના, ચાર ને ત્રણ સાત ને ત્રણ નવ દસ મહિનાથી એક ધારી અસાધારણ આવી દશા ચાલે છે. એક ધારાએ વર્તી આવી છે. તમારા સમાગમની ઘણી ઈચ્છા રહે છે, તે ઈચ્છાનો સંકલ્પ, કેમ કે ક્યાંક સમાગમ કરીએ સમાગમ કરીએ પણ હવે અત્યારે કાંઈ દેખાતું નથી. ઈશ્વર ઈચ્છાએ ઈશ્વર પૂર્ણ કરે ત્યારે એ વાત ત્યારે ને ત્યારે એમ કરીને કુદરત ઉપર નાખી દઈએ છીએ. તમારા જાણવામાં આવ્યું હોવું જોઈએ કે અત્રે અમારું જે રહેવું થાય છે તે ઉપાધિપૂર્વક રહેવું થાય છે, અને તે ઉપાધિનો એવો પ્રકાર છે કે એવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષનો નિર્ધાર કરવો હોય તો પણ કઠણ પડે સામા માણસને, એવી પરિસ્થિતિમાં છીએ. કારણ કે અનાદિકાળથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ અને બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે, અને તેના આધારે જ તે સત્પુરુષ અને અસત્પુરુષની કલ્પના કરતો આવેલ છે. એ વાત કરી છે. અને એક વાત જે ત્યાગ સંબંધીની એમણે કરી છે, જે કાંઈ પણ ઉપાધિ કરાય છે તે કાંઈ સ્વપણાને કારણે કરવામાં આવતી નથી અને તે પ્રકારે કરાતી નથી. જે કારણે કરાય છે તે કારણ અનુક્રમે વેદવા યોગ્ય એવું પ્રારબ્ધ કર્મ છે. જે કાંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે વેદવું એવું જે જ્ઞાનીનું બોધન તે અમારે વિશે નિષ્ઠા છે, એટલે એ રીતે વેદીએ છીએ પ્રારબ્ધને, એટલે તે પ્રકારે વેદીએ છીએ. તથાપિ ઈચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિશે, એક સમયને વિશે જો તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઉઠીને ચાલ્યા જઈએ, એટલે આત્માને મોકળાશ વર્તે છે. આટલો આત્મા તૈયાર છે. કોઈ બાહ્ય ત્યાગ કરવો એ કોઈ કઠિન વાત છે ને નથી થઈ શકતો માટે નથી કરતા એમ નથી, એ તો રમત માત્રમાં છોડીને વ્યાજીએ એવું છે. અને છતાં ગ્રસ્ત દશામાં રહ્યા છે એ એમણે એક લોકોત્તર પુરુષાર્થની શ્રેણીમાં પ્રવેશ કરીને એક ભવતારી જેવું કામ કરી નાખ્યું, દસ વર્ષમાં ખલાસ કરી નાખ્યું બાકી બધું. દસ વર્ષ તો આયુષ પૂરું કર્યું છે સાધક દશા શરૂ થઈને, એક ભાવ, બીજો ભાવ નહીં. પછી ઓલામાં સ્પષ્ટ લખ્યું છે કે ત્યાગ કરી શકીએ એવો છે પણ ત્યાગ કરતા નથી, એમ કરીને સ્પષ્ટ કેવો શબ્દ વાપર્યો છે એ પત્ર નથી મળતો, જરા નંબર યાદ નથી, છેલ્લા છેલ્લા હા 414 નો તો વાંચ્યો, એ પહેલા આવી ગયો એ પત્ર. બહુ મોટા મોટા પત્ર છે એ બધા, એમાં તો નિશાની કરી ને ચાલતા ગ્રંથમાં તો બધું નિશાની, એટલે તરત જ બીજું જોવું ન પડે. ચાલતા વિષયમાં આપણે વિચારીએ થોડું.